ચેતના અને કર્મ એને જ અહીંયા શેનાથી ચાલે છે? ક્રિયા ચેતનાના શબ્દ છે ને આમાં 230 પાને, 116 ગાથામાં 230 પાને છે પહેલી લાઈન, પ્રથમ તો ક્રિયા ચેતના. તો એ જ ના જ ત્રણ ભેદ પાડ્યા જે છે ને, ચેતનાની જે ક્રિયા છે, જીવની જે ક્રિયા છે, એના કેટલા ભેદ પાડ્યા? ત્રણ. કેવી રીતે ભેદ પાડ્યા? ભેદ પાડ્યા એટલે પાડ્યા છે એ આગળ આપણને આવશે. મોહ સાથે મિલન વાળી જો ક્રિયા છે તો તેનું નામ શું આવશે? કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. અને એ જો ચેતનાની ક્રિયા મોહથી રહિત છે તો તેનું નામ શું છે? જ્ઞાન ચેતના. આ રીતે આગળ વાત એની આવશે. પણ આખું અહીંયા સિદ્ધ શું કરવું છે? તું તારી ક્રિયા કઈ, તારી ક્રિયા તારા પૂરતી છે, તારી બહાર ક્યાંય તારી ક્રિયા નથી. અને એક અહીંયા આખું આત્મા સાથે વાત લઈને એક બીજી એક વાત શું કરી, અધિકાર કયો ચાલે છે? નહીં. તો જ્ઞેય કોણ છે? ક્યાં છે આ બાયમાં પદાર્થો છે એ બધા જ્ઞેય છે ને? હું જ્ઞેય છું કે હું જ્ઞાન છું? તો અહીંયા સિદ્ધ કરે છે કે તું જ્ઞેય તો છે, સાથે સાથે કેવો છું? હજી એમ એક ઉમેરવું છે? આજે આવ્યું તું બધું કઈ, બધું ધ્યાન તો ગયું જ હોય. ફરીથી જ્ઞેય અધિકાર, જ્ઞેય તત્વ પ્રજ્ઞા પણ છે. તો હું કેવો છું, જ્ઞેય છું કે જ્ઞાન છું? બે છું. હવે હું જ્ઞાન છું તો કેવો જ્ઞાન છું? અરે આત્માનું જે સ્વજ્ઞાન પણ એ હું છું. શું છે? આત્માનું જે જ્ઞાન પણ જે જ્ઞાનનાર છે એ સ્વ જે છે પોતે, એમ જાણનાર તો બીજા આત્માઓ છે. તો પેલું એક બીજા પરજ્ઞેયો છે એ તો હું નહીં, બીજા આત્માઓ એ પણ જ્ઞાન સ્વરૂપ ને જ્ઞેય સ્વરૂપ છે એ પણ હું નહીં. તો હું કોણ છું? કે હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું. અને મારું કાર્ય શું? કે મારું કાર્ય ત્રણ પ્રકારનું છે, જ્ઞાન ચેતના રૂપે, કર્મ ચેતના રૂપે અને કર્મ ફળ ચેતના રીતે. અને આજે ફરીથી દ્રષ્ટાંત આવ્યું હતું દર્પણનું, એમાં શું આવ્યું હતું? એમાં શું આવ્યું હતું? વિસ્તાર. વિસ્તાર શબ્દ આવતો હતો કે નહીં? એના ઉપરથી ગુરુદેવ શું અર્થ કાઢ્યો? કે એમાં દળ શબ્દ આવતો નહીં. પ્રવચનમાં આ બધું આવ્યું ને, કંઈક કહેવાની જરૂર નથી ને. પૂજ્ય બેનસીમાં તળ શબ્દ મળશે અને સોગાનીજીમાં દળ શબ્દ મળશે. એમાંથી શું ગુરુદેવ, એમાંથી શું વાત શું કાઢી? કે જે દર્પણનું કામ છે શું છે? પ્રતિભાસવાનું છે. તો એમાં જે પ્રતિભાસ થાય છે શેમાં થાય છે? શેમાં થાય છે? તળમાં થાય છે, દળમાં થાય છે, શેમાં થાય છે? કે વિસ્તાર કે તે એની જે પણતીમાં છે. એટલે બે વિચારી, જ્ઞાનપણાનો એક સ્વભાવ અને જ્ઞાનપણાની એક ક્રિયા, બે ફરક છે. હું કેવો છું? જ્ઞાયક છું. અને પૂજ્ય બેનસી પણ ઘણી વાત કરતા હોય, જ્ઞાયક એટલે કોણ? જ્ઞાયક, જ્ઞાયક એટલે કોણ? જાણનાર. બરાબર છે? તો હું કેવો છું? જાણનાર. જ્ઞાયક એટલે જાણનાર છું કે નહીં? એ ખોટું છે કે ભાઈ જાણનાર બે છે, જાણનાર સ્વભાવ અને જાણનાર ક્રિયા. શું છે આ બધું? સાથે સાથે સમજી લેવું પછી બધું. તો હું કોણ છું? જાણનાર સ્વરૂપી છું, સ્વભાવમય છું. જાણવાનું કાર્ય શેમાં થઈ રહ્યું છે? પ્રણતિમાં, એ ક્રિયામાં. અને એ ક્રિયાના ત્રણ નામ પાડ્યા છે જ્ઞાન ચેતનાની. ચલો તો અહીંયા આપણે ફરીથી ક્રિયા શબ્દ આવ્યું. આવું બધું બહુ જ ધ્યાન રાખવું પડે આવું બધું. જો ભાઈ બારમાં તો કેટલું ખબર નહીં ધ્યાન બધું હોય છે બધું, તો અહીંયા કેમ ઉપયોગ ન રહે આપણો? કોઈ પણ માઇનોટલી કંઈક કામ કરવું હોય, ઘણી વાર તો છે ને ડાયમંડનું જે હોય છે ને, ડાયમંડ જેને કરતા હશે એને ખબર હશે, એક ડાયમંડ હોય એમાં એ લોકો શબ્દ શું વાપરતા હોય? એનું તળિયું છે ને, મૂળ છે ને. તો મેં કીધું આટલાક નાનામાં વળી તમને તળિયું શું દેખાય તમને? અરે ભાઈ કોની નજરમાં દેખાશે? ઝવેરીની નજરમાં દેખાશે કે આનો ટોપ છે ને, આ એનું તળિયું છે ને, આ એના પાસા છે. આટલાકમાં એ લોકો ઘસતા શું હશે? આખો ઘસાઈ જતો હશે? ના, આખો ઘસાતો નથી. ઉલટાની શું થાય છે? ઉપરની જે મલિનતા છે ને એ ઘસાઈને ચમક આપે. એમ અહીંયા પણ એક જાણવાનું ક્રિયા જે છે, પરણમન છે, કાર્ય છે, એ શેમાં થાય છે? તારા પર્યાયમાં થાય છે. ત્રિકાળી દ્રવ્યો એવું ને એવું નિશ્ચિત રૂપે રહેલું છે. આપણે ક્રિયામાં અટક્યા છે અથવા તો ક્રિયાના વિષયોમાં અટક્યા છે, પણ એના સ્વભાવ તરફ નથી પહોંચ્યા. શેમાં અટક્યા છે? અને અહીંયા પણ હજી કર્મફળની વાત તો આવશે જ. કર્મફળ એટલે સામાન્યપણે આપણે શું સમજીએ? કર્મનું ફળ, દ્રવ્ય કર્મનું ફળ. તો દ્રવ્ય કર્મનું ફળ શું? દ્રવ્ય કર્મનું ફળ એક નિમિત્ત રૂપે જે અઘાતી કર્મ છે એના નિમિત્તે જે સંયોગ મળે છે એને અહીંયા નથી લીધું. અહીંયા કર્મફળ એટલે શું છે? કે જે ઘાતી કર્મના નિમિત્તે જીવની પર્યાયમાં જે છે એની વાત છે. એ પોતે રાગવેશમાં પરણતી છે એ કર્મ છે, અને એ જ સમયે એને આકુળતાનું વેદન છે એ કર્મ ફળ છે. એટલે અહીંયા ત્રણેય પોતાની પરણતીને, હા એમાં કર્મ નિમિત્ત હોય એની જુદી વાત છે, પણ વાત કોની છે? સામાન્યપણે કર્મફળ એટલે કે ભાઈ જો તે કેરાતા ને ભૂતકાળ એનો તું અહીંયા ફળ, તો એ સંયોગ મેળ્યા છે એ ખરેખર કોના છે? અઘાતી કર્મના નિમિત્તનો સંયોગ છે. બાકી ફળ તો કાર્ય પણ જીવની પર્યાયમાં છે અને એનું ફળ પણ જીવની એની વાત. કારણ કે આ રીતે તું જ્ઞાનમય તત્વમાં જ્ઞાનચેતના છે, કર્મચેતના છે, કર્મફળ ચેતના છે, પણ જ્ઞેયમાં નથી તારું કાર્ય કે ફળ નથી એમ કરીને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં શું કરાવે છે? જ્ઞાન અને જ્ઞેયની શું કરાવે છે? ભિન્નતા કરાવે. ચલો આપણે આપણા વિષયમાં આવીએ. 230 પાને પ્રથમ તો ક્રિયા ચેતનના પૂર્વોત્તર દશાથી વિશિષ્ટ ચૈતન્ય પરિણામ સ્વરૂપ છે. હવે આ જ ક્રિયા અને બે પ્રકારે હવે કહેશે. ફરીથી આ ચેતન કેવો છે? આત્મા કેવો છે? ચૈતન્ય પરિણામ સ્વરૂપ છે, ચૈતન્યના હોવા પણ છે. તો એની ક્રિયા પણ કેવી છે? ચેતનની છે. પૂર્વમાં ચેતન એટલે ચેતન પદાર્થ, અને એની પૂર્વમાં જોવો, ઉત્તર જોવો કે વર્તમાન જોવો, એની કેવી છે ક્રિયા? ચૈતન્ય પરિણામ એની જ છે. હવે તે ક્રિયા, હવે જે એના બે ભેદ પાડશે, આટલું આવી ગયું? કોણ આવી ગયું? ચેતન દ્રવ્ય છે, એના પરિણામ ચેતન પરિણામ સ્વરૂપ. હવે કે છે એની ક્રિયા એ, જે હવે દ્રષ્ટાંત આપે છે, જો ઓલો છે ને ક્યાંય ખબર પડી, તે ક્રિયા પછી શું લખે છે? મોટો હાઇફન કહેવાય ને, અને પછી પણ મોટો હાઇફન. એટલે ખરેખર જો વાંચવું હોય તો કેવી રીતે? તે ક્રિયા મો સાથે મિલિત હોય આત્માની બાબતમાં, ઓલું એનું શું આપ્યું છે? દ્રષ્ટાંત છે. જેમ અને તેમ એ શું છે? દ્રષ્ટાંત છે. બાકી સિદ્ધાંત વાંચવો હોય તો સીધો કેમ વંચાય? તે ક્રિયા, કઈ ક્રિયા? જે ચેતનના પરિણામની જે છે એ બધી કેવી છે? મો સાથે જો મલિન હશે, મળેલી હશે, તો એનું ફળ એને મનુષ્યાદી પર્યાય આવવાનું હોવાથી આચાર્ય દેવ કહે સંસારમાં રખડવા માટે સફળ છે. શું વાત કરી? એ કોની જેમ આપ્યો? કોની જેમ? કે જો દ્રષ્ટાંત, બીજા અણુ સાથે જોડાયેલા કોઈ અણુની પરિણતિ દ્વિઅણુ કાર્યની નિષ્પાદક છે. જેમ એક છૂટો પરમાણુ છે એ બીજા પરમાણુ સાથે જોઈન્ટ થાય છે તો શું બને છે? સ્કંદ. તો એક પરમાણુનું બીજા પરમાણુ સાથે જોડાવામાં શું થાય છે? સ્કંદની ઉત્પત્તિ થાય. એમ તારી ચેતના પરિણતિ છે એ મોહ સાથે જો એકાકાર થઈ તેમાંથી શું ઉત્પન્ન થશે? મનુષ્યાદિ ભવ મળશે તને, ગતિ મળશે તને. તો એનાથી, અને એટલા માટે કેવી છે? સફળ છે. જો મૂળ ગાથામાં શબ્દ જે ચાલો વાંચીએ, મૂળ ગાથામાં એનું હરિગીત જ વાંચીએ, 228માં. નથી આજ એવો કોઈ જ્યાં ક્રિયા સ્વભાવ નિષ્પન્ન છે. હવે શું છે? જે કાંઈ ક્રિયા છે તારા સ્વભાવની છે. એનો અર્થ શું છે? તું ચેતન પદાર્થ છો તો તારી ક્રિયા પણ ચેતનારૂપ છે. હવે એ કેવી છે? ક્રિયા નથી ફળહીન, અને જો નિષ્ફળ ધર્મોત્ક. હવે એ ક્રિયા છે એ શબ્દ શું છે? ફળહીન નથી, બે નેગેટિવ છે, એટલે કે ફળ દેનારી છે ને? ક્રિયા નથી ફળહીન, એટલે બે નેગેટિવ. એનો અર્થ શું છે? એક ક્રિયાથી શું મળવાનું છે? એક ક્રિયા એવી છે ફળ મળવા, અને બીજી છે જો ધર્મનાની ઉછે ઉત્કર્ષ તો એ સંસારમાં રખડવા માટે નિષ્ફળ, આ એની હવે વાત કરે છે. બાકી પહેલું શું સિદ્ધ કર્યું? તું ચેતન પદાર્થ હોવાથી તારી બધી કેવી છે ક્રિયા? ચેતનમય છે. તું ક્યારે પણ જડનું કોઈનું કરી શકે છે, પરજ્ઞેયનું તું કરી શકે છે એવું નથી. અરે પર જ્ઞાન રૂપ બીજા જીવો છે એનું પણ નથી કરી શકે. બીજા 12માં જે જડ છે, જડ કેવા હોય? રૂપી હોય કે અરૂપી હોય? ચેતન હંમેશા કેવો હોય? જોરથી, ચેતન હંમેશા કેવો હોય? અરૂપી. તો પછી જડ હંમેશા કેવા હોય? એટલે એવું જોઈને ચેતન હંમેશા અરૂપી હોય તો જડ હંમેશા કેવા હોય? કે એવું નથી, તું ભલે ને અરૂપી રહ્યો એટલે પછી બીજા જડ એવું નથી. જડ કેવા છે? રૂપી પણ છે અને અરૂપી છે. અને એ રીતે 6 દ્રવ્યમાં 3 ભેદ પાડી શકાય. આમ સામાન્ય જડ ચેતન માની શકીએ રૂપી અરૂપી, પણ આ રીતે વિચારીએ તો એક ચેતન અને અરૂપી, પછી જડ અને રૂપી, અને જડ અને અરૂપી, અને ચેતન અને રૂપી, એવો પણ એક ચોથો હોય ને? નહીં કે એવું નથી હોતું. 4 પોસિબિલિટી છે પણ એમાંથી 3 જ શક્ય છે. અહીંયા તો આ રીતે હવે તો એક જેમ આચાર્ય દ્રષ્ટાંત કે એક છૂટો પરમાણુ બીજા સાથે બંધાય તો સ્કંદની ઉત્પત્તિ થાય, એમ જો તું જીવ છો એ તારી ક્રિયા પણતી કોની સાથે? મો સાથે મિલિત આત્માની. જો એ આત્મા સાથે જોડાશે તો એ વિષય શું થશે, એના ફળ શું થશે? અને આવું ક્યારે થાય છે આપણને? કરી રહ્યું નથી, ક્યારેક જ થાય છે ને. ના ના, ઊંઘમાં હોય ત્યારે નથી થતું કાંઈ. અહીંયા કહે છે જો એ થશે તો યાદ રાખજે, તે તારી ક્રિયાને પણતીને મો સાથે જો જોડી છે તો યાદ રાખજે, મનુષ્યાદી કાર્યની નિષ્પાદક છે, તને ભવ જ મેળા કરશે. મો સાથે જોડાણ કરીશ નહીં, મો તને ભવ આપ્યા કરશે. અને ભવમાં મનુષ્યાદિની શરીરને સંયોગો એ ઉત્પાદવાથી સફળ છે. સફળ છે એટલે સંસારમાં રખડવા માટે ફળદાયી છે. અને હવે પાછો એ જ દ્રષ્ટાંત, જેમ બીજા અણુ સાથેનો સંબંધ જેને નષ્ટ થયો છે એવા અણુની પણતી દ્વિઅણુ કાર્યની નિષ્પાદક નથી. હવે જે પરમાણુ છૂટો છે એ બીજા પરમાણુ સાથે જો જોડાય નહીં તો ક્યારે સ્કંદ નહીં બને. બીજા સાથે જોડાશે તો સ્કંદ બનશે, અને બીજા સાથે નહીં જોડાય તો સ્કંદ નહીં બને. અને એમાં પણ એક થોડો દ્રષ્ટાંતને વિસ્તાર કરીએ તો વિસ્તાર, એક છૂટો પરમાણુ બીજા પરમાણુ સાથે બંધ થયો તો શું થશે? સ્કંદ બનશે. આવ્યું ને? પછી એનું કંઈક આગળ વિચારવું હોય તો, અને સ્કંદ બનશે તો કેટલી વિવિધતા થશે. સ્કંદના છે કે નહીં, કેટલા પ્રકાર છે? સ્કંદ કહો કે વર્ગણા, વર્ગણા છે ને 23 પ્રકાર છે, અથવા તો 5-6 લઈએ, જે પ્રકાર જે લઈએ તો પણ એ કેવા છે? એની વિવિધતા બનશે, તને બહુ નવા નવા મળશે. અને એકલો છૂટો પરમાણુ હશે તો એક છૂટો જ રહેશે, એની શું વિવિધતા હશે બોલો? એક છૂટો જ. ઓલા સ્કંદમાં વિવિધતા હશે તો એમ અહીંયા કહે છે એકલો રહેજે, કોઈની સાથે ખાસ મોહ કે મોહના વિષયો સાથે ક્યારેય સંબંધ કરતો નહીં. તો હવે તો બીજું કે જે બીજા સાથે હોય તો એ અણુની પરિસ્થિતિ એ કોઈ દ્વિઅણુ કાર્ય ને, એટલે એમાં કોઈ સ્કંદ નહીં બને, એકલો છૂટો જ રહેશે. તેમ મોહ સાથે મિલનનો નાશ થતા, ફરીથી કોનો નાશ થતો? કોનો મોહ સાથે કોનો મિલન? ક્રિયાનો. જે અત્યાર સુધી ક્રિયા મોહ સાથે છે તો ગતિ આદિ મળે છે, મનુષ્ય આદિ પર્યાવરણ. હવે એ જો ક્રિયા મોહ સાથે મિલનનો નાશ કરશે અને તો શું થશે? તો શું છે? એ શું છે? મનુષ્યાદિ કાર્યની નિષ્પાદક નથી, તને ભવ જ નહીં મળે. મોહ આમ કહીને આચાર્ય દેવ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં શું અંતે કહેવા માગે? કે જગત આખું જ્ઞેય છે, તારી પાસે જ્ઞાનની ક્રિયા છે, ક્યારે એની સાથે જોડતો નહીં, નહીતર પાસે નવા ભવ તને થયા વગર. એ જગત જ્ઞેય છે, જ્ઞેય જગત મોહ કરવા લાયક નથી, રાગદ્વેષ કરવા લાયક નથી. તારી ક્રિયા કેવી હોવી જોઈએ? જ્ઞાનમય ક્રિયા છે તો તારે જ્ઞાન ભાવમાં રહેવું જોઈએ, મોહ કરીને એની સાથે સંબંધ કરવો ન જોઈએ. અને જો એ કરીશ તો તને ક્યારે ભવ મળશે? ભવ નહીં મળે. આપણે મનુષ્ય નહીં થઈએ તો આ તો પછી મરણ થઈ જાય એટલે ખલાસ થઈ ગયો આપણું તો. આ ભાઈ મનુષ્યાદિ નહીં મળે, કોઈ ગતિ નહીં મળે તો આપણે મરી જશું ને, તો શું થાય? કોઈ પણ ગતિ ન મળે તો શું થાય? અરે એક એક ભાવમાં કેટલા આકૃતાના ફળ ભોગવે છે, કોઈ દી વિચાર કર્યો છે? એક ખાલી કલ્પના ખાતર પણ ચલો, બે કલાક ખાલી બેસે કે હું શરીર રહિત છું, કેટલા વિકલ્પો આવશે? એક સામાન્ય પણ પછી ગરમી લાગશે, ઠંડી લાગશે, તરસ લાગશે, ભૂખ લાગશે, જે કઈ ઇન્દ્રિય સુગંધ લાગશે, દુર્ગંધ લાગશે, શું હશે? એક જ ખાલી એક કલાક ખાલી એક વિચારણા મેં કરીએ કે હું કેવો છું? શરીર રહિત આત્મા છું, ચેતનમય પદાર્થ છું, ક્યાં વિકલ્પો ઉભા થશે? અરે આ આપણને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં એ વાત શીખવાડે. શા માટે તું મોહ સાથે જોડાઈને લિંગમાં એકાકાર થાય છો? આ તને બહુ મળે. અને જો તારી ચેતના ક્રિયા મોહ સાથે જોડાઈને જ્ઞેયોમાં એકત્વ નહીં કરે તો કોઈ તને ભવ જ નહીં મળે. પણ શું થાય છે? નથી એને સ્વભાવનું સુખ, ભલે અનુભવ્યું નથી પણ એક નિર્ણયમાં નથી, અને નથી વિભાવનું લાગ્યું દુઃખ, અને તેથી વિભાવના સંયોગો એવા જ્ઞેયોમાં એકાકાર થઈ રહ્યા છે. તો અહીંયા આપણને ફરીથી એ વાત કહે છે એને કે મોહ સાથે મિલનનો નાશ થતા શું થશે? હવે દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે પરમ ધર્મ નામની કહેવાતી એવી શું છે? આ ચાર ગતિની પર્યાયોથી શરીર આદિથી રહીતી શું દશા કેવી છે? દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે. દ્રવ્યનો પરમ સ્વભાવભૂત શું છે? દ્રવ્યનો પરમ સ્વભાવભૂત હોવાને લીધે પરમ ઉત્કૃષ્ટ ધર્મ છે. અરે અશરીરીપણે રહેવું, સંયોગપણે રહેવું એ જ તારો સ્વભાવ છે. હું કેવો છું? હું અશરીરી રહેવું સંયોગ વિનાનો સ્વભાવ એ મારો સ્વભાવ છે, કોઈના સંગ વગરનો. તો એ અહીંયા દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને પરમ સ્વભાવ કહીને શું કહેવો છે? સ્વભાવરૂપ ત્રિકાળી ગુણ સ્વભાવ શક્તિરૂપ, પણ તેમાં તો વિવિધતા થાય છે, પણ મૂળભૂત સ્વભાવ કેવો છે? કે જ્ઞાતાપણે રહેવાનો, પરમ ધર્મ નામથી કહેવાતી એવી. હવે એનાથી તને આવી દશા પ્રગટ થશે, મોહ સાથે જોડાણ નહીં કર તો મનુષ્યાદી કાર્યની નિસ્વાદક નહીં હોવાથી કેવી છે? સંસારમાં રખડવા માટે કેવું છે? એટલે તને કોઈ મળશે જ નહીં, અને એટલા માટે ન મળે એ પહેલાં બધે એકવાર ફરી આવો નહીં, ચક્કર મારી આવે, લાસ્ટ ચક્કર મારી આવે, ખબર નહીં. જીવને જેટલી વાર બોલીએ ભવ વન મેં જીવ ભર, અને છતાં પણ હજી ધરાતો નથી. હજી જીવ કણ એમાં પાછી એટલું કણ કણકો જીવ ભરે, આમ ખાલી ઉપરથી આમ જોઈ લીધું નથી, એક એક ને પાછું કેવું છે? ગુજરાતી મેં કહે ને ધરાય ધરાય ને અહીંયા, અને છતાં જીવ જાગ્રત. તો અહીંયા એ આપણને વાત કરી. હવે જે આપણને કીધું છે એ 117 ગાથાનું ટાઇટલ, મનુષ્યાદિ પર્યાયો જીવને ક્રિયાના ફળ છે એમ વત કરે છે. મનુષ્યાદિ પર્યાયો, જો શબ્દ શું આપ્યો છે? પર્યાયો જીવની પર્યાયની યોગ્યતાની. બારમા ગુરુદેશી ઘણી વાર લેતા હોય, આ શરીર છે, હવે મારું તો બધા ભૂલી ગયા છે. આ શરીર છે એ કઈ છે? મનુષ્ય ગતિ છે કે તિર્યંજ ગતિ છે? એ સંયોગમાં ગતિ નથી. ચલો નરક ગતિ ક્યાં આવી? ઉર્ધ્વલોક મધ્ય અધોલોક ત્રણ માંથી નરક ગતિ ક્યાં આવી? નરક ગતિ ક્યાં આવી? અધોલોકમાં આવી ને. તો ક્યાં આવી? અધોલોકમાં શું છે? અરે ભાઈ એ ભૂમિ છે, એ જે પરણતીમાં જેને નરક ગતિનો યોગ છે એ જીવને રહેવાનું ઉપજવાનું એ સ્થાન છે. એ નરક ગતિ એ કોઈ એ જુદી વાત છે, અને નરકમાં રહેવું એ ક્ષેત્ર એ જુદી વાત છે. અધોલોકમાં ક્ષેત્ર છે, અને એવી પરણતીની યોગ્યતા એ જીવની પર્યાયમાં છે. તો એ વાત આપણને કહે છે મનુષ્યાદિ પર્યાયો જીવની ક્રિયાના ફળ. હવે કઈ ક્રિયાનું ફળ એ આગળ આપણને આપી દીધું 116 ગાથામાં. કઈ ક્રિયાનું ફળ છે? કે મોહ સાથેની જોડાણવાળી જો તારી ક્રિયા છે તો એના ફળમાં શું મળવાનું છે? મનુષ્યાદિ પર્યાય. મનુષ્યાદિ પર્યાયમાં કદાચ સારી એવી મળે, અનુકૂળતા વાળી, ચલો અથવા દેહ પર્યાય મળે તે, એમાં તો કોઈ વાંધો નહીં ને, એવા ફળમાં તો વાંધો નહીં ને. તિર્યંજ અને નરકના તો દુઃખદાયક હોય, હોય કે નહીં? નરક ગતિમાં દુઃખ હોય કે ન હોય? એમાં હા કે ના બોલવા જેવું જ ન હોય કે હોય જ ને? નરક ગતિમાં તો દુઃખ જ હોય ને. ફરીથી ફરીથી નરક ગતિમાં નહીં તેમ, એમાં મોહ સાથે જોડાણ આગળ આવશે, મોહ સાથે જોડાણ કર્યું છે એટલે દુઃખ છે. ક્ષેત્ર દુઃખદાયક નથી, ક્ષેત્ર સુખદાયક પણ નથી, કાળ પણ દુઃખદાયક નથી અને સુખદાયક નથી. ક્યાં છે સુખ દુઃખ? ક્યાં છે? એક ચેતનમય પદાર્થની પરિણતિમાં છે. અને આપણે ક્યાં ગોતીએ, ક્યાં માનીએ છીએ? આપણે જડપણામાં માનીએ છીએ, કોઈ કાળ કે કોઈ ક્ષેત્ર પણ એમાં નથી. તો અહીંયા મનુષ્યાદી જીવને ક્રિયાના ફળ છે. આવું તે કાર્ય ક્રિયા કરી છે માટે આવું તને ફળ મળે છે. આપણને 117 નંબરની ગાથા છે, પાછળ છે 232 પાને એની ટીકા. ચલો એક આચાર્ય પેલું એક સિદ્ધાંત આપે છે. હવે અહીંયા ક્રિયા સાથે એની સાથે કયો શબ્દ ઉમેરે છે? ક્રિયા ઇઝ ઇક્વલ ટુ શું કહેશે? આમાંનામાં આમાં પેલું જ વાક્ય, ટીકાનું પેલું જ, ક્રિયાને કર્મ કહેશે. શું છે અહીંયા? અને આપણે એક બહુ ધ્યાન રાખવા જેવું છે, સામાન્યપણે જૈનમાં કર્મ શબ્દ આવે એટલે આપણી નજર ક્યાં જાય છે? અરે ભાઈ, દ્રવ્ય કર્મ એટલું કર્મ નથી. કર્મ પણ એ રીતે જોઈએ તો કેટલા પ્રકારના છે? ત્રણ: ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. અને ખરેખર ભાવ કર્મના પણ કેટલા ભેદ છે? શુદ્ધરૂપ ભાવ કર્મ અને અશુદ્ધરૂપ ભાવ કર્મ. આપણે સામાન્ય રૂપે ભાવ કર્મમાં અશુદ્ધતા લઈએ, કારણ કે એમાં દ્રવ્ય કર્મ નો કર્મની સંબંધમાં બાકી જે, એટલા માટે શબ્દ વાંચે. ક્રિયા ખરેખર આત્મા વડે પ્રાપ્ય હોવાથી કર્મ છે. બહુ સાદી ભાષામાં આત્મા ક્રિયાને પ્રાપ્ત કરે એટલે જે જે પર્યાયને આત્મા પ્રાપ્ત કરે એ એનું કર્મ છે. જે જે આત્મા પોતાની પર્યાય એટલે પોતાની ક્રિયાને એને પ્રાપ્ત કરે અથવા એને જે અત્યારના પ્રગટ છે એનું નામ ને શું કહેવાય? કર્મ. તો આત્મા કઈ ક્રિયાને પ્રાપ્ત કરે છે? બે આવી ગઈ, મોહ સાથે જોડાયેલી ને મોહ સાથે નહીં જોડાયેલી, તો બે ને શું કહેશું? કર્મ કહેશું. તો કર્મ ભાવ કર્મ એટલે શું આવ્યું? બે આવ્યું ને, મોહથી સહિત ને મોહથી રહિત. તો ભાવ કર્મ પણ આ રીતે બે પ્રકારના છે. જયસન આચાર્ય લેતા હોય છે તો એ ફરીથી ભાવ કર્મ અને બહુ સિમ્પલ, જીવે કરેલા ભાવરૂપી કાર્ય અથવા ક્રિયા એનું નામ ભાવ કર્મ. તો જીવ કેવા કર્મ કરી શકે, કેવી ક્રિયા કરી શકે છે? બે પ્રકારની કરે. અને દ્રવ્ય કર્મ એટલે કે પૂદગલમાં પણ જે કર્મરૂપે પણમન છે, વર્ગણા જે સ્કંધો છે એ બધાને શું કહેવાય છે? દ્રવ્ય કર્મ. અને એના નિમિત્તે 12માં જે સંયોગો મળતા હોય તેનું નામ નો. અહીંયા તો જીવ ઉપર લઈએ ક્રિયા. આ એક વાત કરીને પણ સુસિદ્ધ કરે છે આચાર્ય અમૃતચંદ્રાચાર્ય, તું આ જ્ઞેય તત્વ પ્રજ્ઞા પણ જ્ઞેયમાં તારી કોઈ ક્રિયાકામ નથી કરતી. અને આપણે 24 કલાક માનીએ છીએ મારું કાર્ય શેમાં થાય છે? જ્ઞેયોમાં કહે. અને પાછો એવું પાછે જો હું નહીં કરું ને બધું તો શું થઈ જશે? ગરબડ થઈ જશે ને. એ તો સારું છે, હું ઓફિસે દરરોજ જાઉં છું ને ધ્યાન રાખું છું એટલે બધું કેવું કામ ચાલે છે? વ્યવસ્થિત ચાલે, ખબર નહીં. નામ કેવું? જ્ઞેય. અને બનાવવું રાગના નિમિત્તો. ક્યાં કાંઈ તું બે સુમેળ કરે છે? તો અહીંયા ક્રિયા 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 જે જે તું કાર્ય. અને ઘણી વાર કે ચલો અમારે ચાલે એનું એક ધારાએ કામ ચાલતું હોય ને, ટેબલ ત્યાં ને ત્યાં પડ્યું ત્યારે તો અમે એનું કાંઈ કરતા નથી. પણ એને જ્યારે બદલાવવું હોય ત્યારે તો કરવું પડે કે નહીં? અમારે ટેબલ અહીંયા ને અહીંયા પડ્યું રહે તો અમને કોઈ ચિંતા, અમે એના કરતા નથી. પણ એ આડું આવતું હોય ને અમારે એનું સ્થાન બદલાવવું હોય તો શું કરવું પડે અમારે? અને એટલા માટે ક્રિયા શબ્દ આપ્યો. ક્રિયા શબ્દ શું આપ્યો છે? ક્રિયા છે એ બદલાવ, ફેરફારને કહેવાય. અને કર્મ છે એ એક ધારા જાણે. એટલે આમ તો બે અર્થમાં છે, પણ કર્મમાં એ વર્તમાન ઉત્પાદરૂપ છે અને ક્રિયામાં વ્યયપૂર્વકનો ઉત્પાદતી વાત. એટલે એમાં બે વાત આવે. અને એમાં બનાસિદ્ધાજી એનો અર્થ શું કર્યો છે ક્રિયાનો? ક્રિયા પર્યાય કી ફેરણી. શું છે? બદલાવ. આપણે એમ થાય કે ચાલો સ્થિર પડ્યું એનો તો કાંઈ નહીં, પણ બદલાવ કરવામાં મારી જરૂર પડે તો કે ના, એ તો ક્રિયા. ક્રિયા કેવું કહેવાશે કે એને પણ એક અપેક્ષા, તમે બદલાવ તરીકે ન જો પણ એ છે રીતે જો જોવો તો એનું નામ કર્મ પડે. એક જ પર્યાય એના બે અપેક્ષા શું પડે છે, બે નામ. એક જ પર્યાયમાં ત્રણ નામ પડે ન પડે? એક જ પર્યાયના ત્રણ નામ પડે, પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય. આવે છે ને બધા? આજે ગુરુદેવસિંહ એક પ્રવચનમાં આમ કઈક ગુરુદેવ કડી બોલ્યા હતા ને કઈક, છેલ્લે છેલ્લે આવ્યું તો છેલ્લે, એનાથી કઈ વિચાર આવે? કેટલી વર્ષ પહેલાની ઉંમરમાં ગુરુદેવસિંહ એક કડી હશે અને ત્યાંની યાદ છે ગુરુદેવની એક મેમરીની કેવી હશે? એ તો દરેકને અનુભવ, ઘણાને કેટલા વર્ષે મળે તો કયા દિવસે મળ્યા હતા ને ક્યાં મળ્યા હતા ને બધું ઠેઠ, એટલા વર્ષો પર સ્કૂલમાં ભણતા હોય ત્યાંની એક કડીને પણ ગુરુદેવ દરરોજ રટતા હશે, યાદ કરતા હશે, એટલે રહી ગયું છે. અરે અહીંયા 8-8, 10-10 હજાર જે શ્લોકો મોઢા કે સહી શકે, અત્યારના પણ ઘણીવાર સ્થાનકવાસીના બધા સૂત્રો બુદ્ધ યાદ હોય ગુરુદેવ યાદ કરતા હોય. હવે તો રિપીટ ને સમય સારની બધા યાદ રિપીટ ઘણી વાર થાય, ઓલા તો ન કરતા હોય તો પણ એક મેમરી કેવી કહી શકાય છે. તો અહીંયા તો અહીંયા એક જ્ઞાન તારો સ્વભાવ છે, તું સ્વભાવને યાદ કરને જ્ઞાન ખીલતું જશે. પણ ખબર નહીં જળના સંગમાં જળ જેવા થઈ ગયા છે આપણે. 24 કલાક કોના સંગ નથી કહેતો છે, જળ જેમ કે 12માં જેવો સંગ એવો, અહીંયા ખબર નહીં જળ જેવા થઈ ગયા છે. પેલું જ આવે અમને કાંઈ યાદ રહે તો ત્યાંથી શરૂઆત થાય. જ્ઞાનમય આત્મા એમ કે મને યાદ નથી રહેતું એટલે મને જ્ઞાન થતું નથી, કે આશ્ચર્ય ન લાગે? ભાઈ કોઈક વેપારી કે તો સાકર વેચ્યું છે પણ ભાઈ ગળી નહીં લાગે તમને, તો શું આશ્ચર્ય ન લાગે એમાં? અહીંયા તો ચાલો ફરીથી શું છે, ખરે ક્રિયા, ખરેખર મારી ક્રિયા શું છે કે આત્મા વડે પ્રાપ્ય, હું જેને હું જ્ઞાનમય આત્મા છું, હું ચેતન પદાર્થ છું, તો ચેતના મારું પ્રાપ્ય હોય અને એ મારું શું છે, કર્મ છે. એનો અર્થ કે આત્મા ક્રિયાને પ્રાપ્ત કરે પહોંચે છે, તેથી ખરેખર ક્રિયા જ આત્મા પોતે જ કરેલી ક્રિયા એટલે પોતે જ કરેલું કાર્ય, ક્રિયા પોતે જ કરેલું કાર્ય એ ખરેખર. હવે તેના નિમિત્તે પરિણામ પામતું એટલે કે દ્રવ્ય કર્મ રૂપે પામતું પૂતગલ પણ કર્મ છે. ફરીથી આ કેવું આવ્યું, આ ચેતનારૂપ કર્મ છે અને પૂતગલ છે એ કેવું છે, જડ કર્મરૂપ દ્રવ્ય કર્મ છે. બેનો નિમિત્ત નિમિત્તિક સંબંધ બનાવ, જીવ જેને પ્રાપ્ત કરે છે એ કેવી છે, ભાવ કર્મરૂપ ચેતનારૂપનું કર્મ છે. અને એના સાથે જે પૂતગલ દ્રવ્ય એ કારમણ વર્ણામાંથી કર્મરૂપે પરમે છે તેનું નામ દ્રવ્ય કર્મ છે. તેના નિમિત્તે, કોના નિમિત્તે, જીવનું જે કર્મ છે ક્રિયા છે રાગદ્વેષ રૂપી એના નિમિત્તે પરિણામ પામતું, કોણ પરિણામ પામતું, કોણ પરિણામ પામતું, પૂતગલ દ્રવ્ય. ઓલું જીવનું પરિણામ કીધું, હવે કોનું પરિણામ કરે છે, આ જે દ્રવ્ય કર્મ રૂપે પરિણમ્યું છે જ્ઞાનાવણી દર્શનાવણી, કોનું પરિણામ પરિણામ છે, પૂતગલ પરિણામ પામ્યું છે. તો મને કર્મ હેરાન કરે ને મને બાંધે છે, ક્યાંથી લઈ આવ્યો તું? તારું કેટલું કાર્ય છે કે રાગદ્વેષમો રૂપે પરિણમો ભાવ કર્મ એ તારું છે. બાકી તેના નિમિત્તે પરિણામ પામતું દ્રવ્ય કર્મ રૂપે પરિણમતો પૂતગલ પણ એ એનું કાર્ય છે. અને તેના પૂતગલ કર્મના કાર્યભૂત મનુષ્યાદિ પર્યાયો મૂળ કારણભૂત એવી જીવની ક્રિયાથી પ્રવર્તા હોવાથી ક્રિયા ફળ છે. હવે પેલું શું લીધું, ફરીથી પેલું શું લીધું, જીવની ક્રિયા એ જીવનું કર્મ એટલે કાર્ય છે. હવે એવા જીવના રાગદ્વેષમો કર્મ છે એના નિમિત્તે શું થાય છે, પૂતગલ કેવું છે, પરણમે છે. તો કેવા રૂપે પરણમે છે, કે જે કારમણ વર્ણના છે એ દ્રવ્ય કર્મ રૂપે પરણમે છે. અને હવે જે પૂતગલ કર્મનું જે છે બંધન થયું, પહેલાં જીવના પરિણામ નિમિત્તે દ્રવ્ય કર્મ બને, હવે દ્રવ્ય કર્મ જે બંધારણ એમાં પણ કયું લેવામાં આવશે, મનુષ્યાદિ છે બધી એમાં કોણ લેવામાં આવે, નામ કર્મ લેવામાં આવે. આયુષ્ય છે કારણે માટે આયુષ્ય આવશે, અને કેવી છે એના માટે નામકર્મ આવશે. એ મનુષ્ય ગતિ નામકર્મ, એમાં કેટલો કાળ રહેવો એ આયુષ્યને માટે. તો અહીંયા હવે તે ફરી તે ક્યાંથી શરૂઆત કરી? પહેલી જીવનું જે ક્રિયા છે કર્મ રાગ દ્વેષમો, એના નિમિત્તે શું થયું? દ્રવ્ય કર્મ બંધાણ. હવે એ જ દ્રવ્ય કર્મ બંધાણું એમાં નામ કર્મ લીધું, અહીંયા તો હજી સામાન્ય લીધું, અને એનાથી શું થાય છે? શું થાય છે? આ મનુષ્યાદી બધી જીવની પર્યાયો થાય છે, અને એ પૂદગલ કર્મના નિમિત્તે ફળ છે, બાકી ફળ છે જીવની પર્યાયમાં. શું છે? જેમ રાગ દ્વેષના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાણું, પણ પરિણમન છે પૂદગલનું. નિમિત્ત ભલે જીવના રાગ દ્વેષ, પણ એ ફળ એનું પરિણમન કેવું છે? પૂદગલ રૂપનું છે. હવે એ પૂદગલના નિમિત્તે જે આ મનુષ્યાદિ પર્યાયો મળે છે જીવની, તો પણ એના નિમિત્તે છે, પણ પરિણામ કોના છે? એ ફળ કે એ જીવના. તો એ પૂદગલ કર્મના કાર્યભૂત એટલે કે એના નિમિત્તે મનુષ્યાદિ પર્યાયો મૂળ કારણ એવી જીવની ક્રિયાથી પ્રવર્તા. મૂળ કારણ શું કોણ કીધું? જીવના પરિણામ. જીવના પરિણામથી કોણ નિમિત્તે? દ્રવ્ય કર્મ, અને દ્રવ્ય કર્મના નિમિત્તે આ મનુષ્યાદિ. તો મૂળ કોના કારણે આવ્યું? જીવના રાગદ્વેષ. જીવ રાગદ્વેષ કરતા નથી તો કર્મ બંધાતું નથી, કર્મ બંધાતું નથી ગતિ આદિ નથી. આ રીતે મૂળ કારણ. અને આવું ક્યાંક આવે છે સમયસારમાં? ક્યાંક આશ્રવ અધિકારની પહેલી ગાથામાં કે શું થાય છે? કે જીવ રાગદ્વેષમો કરે છે, કર્મ બંધાય છે. હવે એનો જ્યારે અવાધા કાળ ઉદય આવે છે ત્યારે એમાં શું થાય છે? જીવ જોડાય છે તો નવા કર્મ બંધાય, અને એમાંથી ઘણાને કારણે સંયોગ મળે. આ રીતે પણ મૂળ કારણ કોણ બને છે? જીવના પોતાના રાગ દ્વેષમો એ કારણ બને છે. તો એ પૂદગલના કાર્યભૂત, પણ મૂળ કારણ તો જીવનું છે. એવી જીવની ક્રિયાથી પ્રવર્તા હોવાથી ક્રિયાફળ જ છે. કોણ ક્રિયાફળ છે? મનુષ્યાદિ પર્યાય. શા માટે? કે એનું મૂળ કારણ તો રાગ જીવની ક્રિયા હતી. જીવની ક્રિયા હતી દ્રવ્ય કર્મ બંધાણું, અને દ્રવ્ય કર્મ બંધમણ છે એના નિમિત્તે બાયમાં સંયોગ રૂપે અને જીવની પર્યાયમાં રૂપે નિમિત્તે. અને એટલે મૂળ કારણ તો છે જીવનું જ હોવાથી ક્રિયાફળ. કારણ કે ક્રિયાના અભાવમાં જો આવી ગયું હવે જે ન્યાય પણ લીધું હતું, ક્રિયાના અભાવમાં એટલે ફરીથી કોણ લેશું? રાગ દ્વેષમો ન કર્યા તો પૂદગલને કર્મપણાનો પણ પૂદગલ કર્મરૂપે બંધ થશે જ નહીં, કારમણના થશે જ નહીં, અને નહીં થાય તો એના નિમિત્તે આવી મનુષ્યાદિ પર્યાય પણ મળવાની એ નથી. આ રીતે આચાર્યે મૂળ શું બતાવ્યું? દોષ કોનો બતાવ્યો? તારા પોતાના કારણે આ બધી ગતિઓની જે પર્યાય તને પર્યાયમાં છે ને બાયમાં સંયોગ રૂપે ક્ષેત્ર છે ને એ શરીર આદિ, એ બધું મૂળ કોનું કારણ છે? તે બાવળના બી વાવ્યા હતા ને પછી કે આ કાંટા કેમ વાગે છે, પણ તો ભાઈ હું કામ કોણે વાવ્યા હતા? એની મેળે થોડી ઉગ્યા છે. આ બધો જે સંયોગ મેળો છે ગતિ આદિને કોઈ એમસ તો થયો છે કે એનું કોણ કારણ છે? મૂળ કારણ કોણ છે? આમ આ રીતે આપણને કહે છે. ચલો ત્યાં હવે આગળ લઈએ. ત્યાં તે મનુષ્યાદિ પર્યાયો કર્મના કાર્ય કઈ રીતે છે? કેવા છે આ મનુષ્યાદિ પર્યાય ને કર્મના કાર્ય એટલે એના નિમિત્તે કેવી છે? કે કર્મના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરિભાવ કરીને કરાતા હોવાથી. કર્મના સ્વભાવ વડે જીવનો, જો અહીંયા આખું નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં વાત છે. કર્મના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ. કર્મનો સ્વભાવ શું છે? દ્રવ્ય કર્મ છે તો બાયમાં શું થવાનું? અશુદ્ધતાનો જ અંદરમાં નિમિત્ત અને બહારમાં સંયોગનું નિમિત્ત. કોઈ પણ દ્રવ્ય કર્મ લ્યો, ઘાતી લેશો તો જીવના પરિણામ સાથે અને અઘાતી લેશો તો સંયોગ. તો એ કર્મના સ્વભાવ. હવે જીવના સ્વભાવનો પરાભવ. જીવના સ્વભાવનો પરાભવ એટલે શું? પર્યાયગત સ્વભાવનો. ક્યારે પણ કર્મના ઉદયનું સામર્થ્ય નથી કે મારા ગુણરૂપ શક્તિરૂપ સ્વભાવનો ક્યારે પણ ઘાત કરી શકે. આપણે જે શબ્દ સાંભળે ઘાતી કર્મમાં પહેલું કયું બોલીએ આપણે? જ્ઞાનાવરણ એટલે જ્ઞાનને જે આવરણ કરે છે એ છે ને નિમિત્ત રૂપે, પણ શબ્દનો અર્થ એમ થાય કે નહીં, જ્ઞાનાવરણી, જ્ઞાનાવરણી એટલે જ્ઞાનને આચ્છાદિત કરે છે કે નહીં. હા, એટલે મારા કેવળનાં સ્વભાવને કેવું બનાવી દે છે, મતિશ્રુત વાળું બનાવી દે, તો કેવું બનાવે, એનું નામ આપ્યું છે જ્ઞાનાવરણી કર્મ. અરે ભાઈ, પર્યાયગત સાથે છે સંબંધ, દ્રવ્ય સાથે કેમ નથી, ગુણ સાથે કેમ નથી? અરે દ્રવ્ય ગુણ તો નિરપેક્ષ ભાવે છે, પર્યાયમાં આખો, પર્યાયમાં કયો કયો ભાવ છે? જ્ઞાનની પર્યાયમાં પાંચ ભાવમાંથી કયો કયો ભાવ છે? પહેલા તો ઔદયિક હોય, ક્યારેક ઔપસામિક હોય, ક્યારેક ક્ષાયિક રૂપે હોય, ક્યારેક ક્ષોપસમ રૂપે હોય, ચાર રૂપે હોય ને. જ્ઞાનની પણ હતી, ક્યારેક એમાં ઔદયિક ભાવ હોય, ક્યારેક ઔપસમિક ભાવ હોય, ક્યારેક ક્ષાયોપસમિક ભાવ હોય, ક્યારેક ક્ષાયિક ભાવ હોય નહીં. અચ્છા, જ્ઞાનાવરણીમાં હોય, જીવમાં ન હોય, જીવના પરિણામમાં ઔદયિક ઔપસમિક ક્ષાયમ ન કહેવાય, ઉદય ઉપસમ ક્ષયોપસમ ક્ષાય એ દ્રવ્ય કર્મના નામ છે, અને ઔપસમ ઔદયિક ઔપસમિક ક્ષાયોપસમ ક્ષાય જીવની પણતીના નામ. એમ ન માનો કે ઉદયિક કર્મના છે, એમાં તો ઉદય શબ્દ કહેવાય. તો ફરીથી એમાં શું શું થાય? જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે દ્રવ્ય અને ગુણમાં તો ન થાય, પર્યાયમાં શું શું થાય? ક્યારે? હા, જ્ઞાનનું શું થાય? હીન અથવા અધિક થાય, બરોબર ને? હીન અથવા અધિક થાય, પૂર્ણ તો ક્યારેય ન થાય, પૂર્ણ થાય તો શું શું થાય? ચાલો, પાંચ ભાવમાંથી જ્ઞાનની જ્ઞાનાવરણીના નિમિત્તે જ્ઞાનની પર્યાયમાં, ચાલો આટલું ચોખ્ખું કહો, શું શું થાય? ઔદયિક પણ થાય, ક્ષાયોપસમિક પણ થાય, ઔપસમિક પણ થાય, અને ક્ષાયિક થાય. ચારે પરે થાય ને, ઔપસમિક ન થાય, થાય કે ન થાય? સૌથી પહેલું સમ્યક જ્ઞાન પ્રગટ થાય ત્યારે કયું જ્ઞાનનું શું થાય? ઔપસમિક ભાવ થાય ને, શરૂઆત થઈ ને. જ્ઞાનમાં, દર્શનમાં ને વીર્યમાં ઔપસમિક ભાવ હોય જ નહીં. શું કામ ન હોય? ઓલરેડી ખીલેલું છે, ખીલેલુંમાં નથી, હજી શ્રદ્ધાને ચારિત્રમાં પૂર્ણ વિપરીતતા છે, એટલે એમાં ઔપસમિક ભાવ થાય. તો અહીંયા જે આપણને લીધું કે અહીંયા ફરીથી લઈએ કે શું થાય છે કે જીવના સ્વભાવનો પરાભાવ કરે છે, એટલે પરાભાવ એટલે પર્યાયમાં આચ્છાદિત કરે, દ્રવ્ય અને ગુણમાં નહીં કરાતા હોવાથી. પછી દ્રષ્ટાંત આપે દીવાની જેમ. ચલો, દીવામાં શું હોય છે, જેમ એનો ખુલાસો આપે છે તે આ પ્રમાણે દીવાનું દ્રષ્ટાંત. જ્યોતિના સ્વભાવ વડે તેલના સ્વભાવનો પરાભાવ કરીને કરાતો દીવો જ્યોતિનું કાર્ય છે. અહીંયા કેટલા નામ આપ્યા? કોના? ત્રણ નામ આપ્યા. એક પ્રકાશ છે, પ્રકાશ, અગ્નિ. અગ્નિથી તેલનો સ્વભાવનો શું પરાભાવ કરે છે? શું કરે? ચાલો, આમાં આમાં જ લખ્યું છે બધું. જ્યોતિના સ્વભાવ, નીચે અર્થ તો લખ્યો છે, જ્યોતિ એટલે અગ્નિ લેવું, ફ્લેમ ઓલું દીવોની છે એ હજી નથી થયું, હજી તો પેલું શું છે, એક અગ્નિ કરે છે ને, એટલે તો એ તેલના સ્વભાવનો. તો તેલનો સ્વભાવ શું છે? એક તો પેલું શું છે, ઠંડુ છે, ઠંડુ છે, પણ અગ્નિના સંગમાં ઉષ્ણ થાય છે, સ્વભાવનો પરાભાવ કર્યો ને. અને બીજું કેવું છે, એ લિક્વિડ રૂપ છે, હવે એ નાશ પામતું જાય, નાશ પામતું છે, ફ્યુલ છે, એનો નાશ પામતું જાય છે કે નહીં? તો એ અગ્નિએ શું કર્યું, એના સ્વભાવનો શું કર્યો, પરા, અને તો શું ફળ થયું, દીવાનો પ્રકાશ થયો, ફ્લેમ થયું, પ્રકાશ થયો. થઈ ગયું ત્રણ વસ્તુ. પહેલું શું છે, અગ્નિ, અગ્નિથી શું થાય છે, તેલનો સ્વભાવ. તો તેલ આમાં તો હાથ અડાડો કેવું હોય, ઠંડુ છે, આના નિમિત્તે કેવું થશે, ગરમ. અને અહીંયા લિક્વિડ હતું, લિક્વિડમાંથી હવે કેવું થઈ જાય છે, ઉડી જાય છે, એને તો એ પણ વિરુદ્ધ થાય છે. અને ત્યાં શું થાય છે, એક પ્રકાશ, ફ્લેમ થાય છે એમ. તો તેમ કર્મના સ્વભાવ વડે, જો આમાં ત્રણ વસ્તુ આવશે, ઓલામાં ત્રણ હતું, અગ્નિ, તેલ અને પ્રકાશ, ત્રણ થયા. એમ અહીંયા હવે કોણ છે, કર્મ છે. અને એ કર્મનો સ્વભાવ, ના આમ કહીને કહે છે, કોઈ પણ કર્મ છે એમાં તારા સ્વભાવનો ઘાત જ થવાનો છે, એમાં ક્યાંય તારું પાછા એમ કે ના ના સાતાવેદની બંધાઈ ખરાબ કે સારું, સાતાવેદની બંધન બંધ રહેવા દે પણ મજા આવે કે નહીં, એના માટે તો મરી પડીએ છીએ અનુકૂળતા માટે, તો ઓલું સાતાવેદની કામ કરી દે તો વાંધો શું છે, કાંઈ બીજું કાંઈ નહીં. પણ સૌથી ઉત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ કઈ? તીર્થંકર પ્રકૃતિ ને, એ બંધાય તો શું ચિંતા તમને, બોલી લઈએ ભલે થિયરીથી ના અંતે બાંધો પણ તકલીફ શું પડી? તમારો મોક્ષ તો નક્કી થઈ ગયો કે નહીં? ભલે થોડો મોડો થયો પણ નક્કી તો થયો કે નહીં? જીવે ક્યારે પણ એ વિચારતો નથી, અરે જે મારા સ્વભાવનો ઘાત કરવામાં નિમિત્ત થયો એને હું સારું કેમ કહી શકું? અરે વિચારી કેમ શકું? તો એ શું છે, કર્મના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાવ, એ કર્મનો સ્વભાવ છે. જેમ કે ને કે એ કર્મ કે છે મારું કાર્ય છે, કર્મના જીવના સ્વભાવનો શું કરવું? ઘાત. અહીંયા મુખ્યતા ઉદયની લઈને વાત છે, બાકી કર્મના નિમિત્તે તો શું થઈ શકે છે, એનો ક્ષય થાય તો ક્ષયિક ભાવ પણ થાય એની સાથે. અહીંયા મુખ્યતા કોની લેવી છે? કર્મના ઉદય. તો એ કર્મના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ કરીને શું કરાય છે? આ મનુષ્યાદિ પર્યાયો કર્મના કાર્ય છે, જીવની ક્રિયાનું ફળ છે, એમાં નિમિત્ત રૂપે આ દ્રવ્ય કર્મ. આજે આખા મનુષ્યાદી પર્યાય છે, મૂળભૂત તો શું છે? એ જીવના પરિણામનું ફળ આવ્યું ને ફળ, પણ એમાં નિમિત્ત કોણ છે? દ્રવ્ય કર્મ છે. પણ આમ કહીને પણ શું કહેવા માંગે છે આચાર્ય? કર્મના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પ્રભાવ કરીને આ મનુષ્યાદી પર્યાયો કર્મના કાર્ય છે, કર્મના સંગમાં ઉભા થયેલા છે જીવના ભાવ, પણ કર્મના એમ કહીને એ તારા સ્વભાવનો પરાભવ કરીને થયા, તારા માટે હિતરૂપ એ નથી, કોઈ પણ ગતિ છે એ રીતે આપણને વાત કરીને ચાલો એનાથી આગળ 118 ગાથા ઉપર આવીએ. હવે મનુષ્યાદી પર્યાયોમાં જીવનો ને સ્વભાવનો પરાભવ ક્યાં કારણે થાય? આ મનુષ્યાદી પર્યાયમાં મારા સ્વભાવનો ઘાત કેવી રીતે થાય છે? ઘણી પર્યાયો તો કેવી છે, દેવ પર્યાયમાં તો બહુ સિમ્પલ, શેનું દુઃખ હોય? અકસ્માતનું હોય, રોગનું હોય, રોગનું બીજું કાંઈક જે કાંઈ બારમાં ઠંડી ગરમી કોઈ પણ લ્યો, સુગંધ દુર્ગંધ કાંઈ બધું કાંઈ તકલીફ છે એવું? શેનું કાંઈ છે તકલીફ? નથી ને. તો એમાં એ જીવના સ્વભાવનો પરાભવ ક્યાં આવ્યો? ચાલો બીજી ગતિ લ્યો એમ નહીં, પણ આમાં શું છે? તો એમાં જો સરસ છે શું છે, ચાલો એમાં વિસ્તાર તો લાંબો છે, ખાલી એનું આનું વાંચી લઈએ, એનું અન્વયાર્થમાં થોડું. મનુષ્ય નારક, નારક નારકી નો આવ્યું, આમ નારક આવ્યું શું કઈ? નારક નારકી નો આવ્યું અને નરક પણ ના આવ્યું, ત્રણ શબ્દો નરક નારક નારકી. નારકી શું છે? ક્ષેત્રનું. ચાલો બધાને આવડે છે, વાંધો ને. પછી હવે નારક અને નારકી, નારકી એક જીવ પદાર્થને નામ છે, એક પર્યાય છે એનું નામ, અને નારકી એની પર્યાયનું નામ. નારકી એકનું નામ છે, જીવ આખાનું એક એનાથી નામ આપવામાં આવે, અને નારક એની પર્યાય, અને એ જ્યાં હોય ત્યારે એને ઉપજવાનું સ્થાન એનું નામ શું કહેવાય? નરક. ચલો એ દેવરૂપ જીવો ખરેખર નામ કર્મથી નિષ્પન્ન, નિષ્પન્ન એટલે એના નિમિત્તે થયેલી છે, નિષ્પન્ન એટલે પ્રગટ થઈ છે, ઉત્પન્ન થયેલી છે. જો આ શું શબ્દ લીધો છે, એમાં કાળ ઉમેરીએ તો કોણ આવી જાય? આયુષ આવી જાય, અને બાકી આવી નરક ગતિની જે યોગ્યતા પર્યાયમાં છે તે સેના નિમિત્તે? નામ કર્મ. અને સમયસારમાં પણ આવે છે, જે 29 બોલ છે એમાં બધા અમુક લીધા છે નામ કર્મના છે, અને 68 ગાથ મોહ કર્મના ઉદયથી ગુણસ્થાન જીવન, એટલે બે ડિવિઝન પાડ્યા એ 29 બોલમાં, બે ડિવિઝન પાડ્યા. અમુક સેના નિમિત્તે છે? જે સંયોગ હશે એ નામ કર્મ, અને જીવની પર્યાયમાં જે છે બધા કેવા છે? મોહ કર્મના ઉદય. અહીંયા નામ કર્મથી નિષ્પન્ન છે. ખરેખર તેઓ પોતાના કર્મરૂપે પરણમતા હોવાથી તેમને સ્વભાવની ઉપલબ્ધિ નથી. આ જે કર્મના નિમિત્તે તારી પર્યાયમાં જે થાય છે એ તો કર્મના સંગે ઉત્પન્ન થાય, એમાં તને તારા સ્વભાવની પ્રાપ્તિ થવાની નથી, કારણ કે તો પરના સંગમાં ઉત્પન્ન થયું. અને બીજું, જે કોઈ પરના સંગે ઉત્પન્ન થશે એ હંમેશા અશુદ્ધ થતા જશે. છઠ્ઠી ગાથાના સમયસારના ભાવાર્થમાં પહેલામાં જ જયચંદજી એનું લખ્યું છે, અશુદ્ધતા પડદેવના સંગમાં થાય. અને આ રીતે કહે છે કે કર્મના સંગમાં ભલે એ દેવ પર્યાય થઈ હોય તો પણ એ તારા સ્વભાવનો ઘાત થઈને, અરે તું ગતિમાં રે એ તને શોભતું જ નથી, તું બંધનમાં રે, તું ચાર ગતિમાં રે એ અબંધ સ્વભાવી આત્મા. આત્માનું કેવું છે? 144 14 નંબરની ગાથામાં પહેલો બોલ કેવો લીધો છે? અબદ્ધ લીધો છે. હું બંધાવ એવો મારો સ્વભાવ જ નથી, હું મુક્ત સ્વરૂપ છું, અને છતાં આવા કર્મના નિમિત્તે એમાં રહેશે તો તને એમાં તારા સ્વભાવની ઉપલબ્ધિ થતી નથી, પણ સંયોગો છે અને એમાં જોડાઈને તો દુઃખી થાય. એનો વિષય પછી આગળ.
સહજાનંદેશો સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજા